રાધિકાજી, આ ભમરો કેમ પગમાં પડી ગયો છે? હવે તો એ પાંખો પણ ફફડાવતો નથી, ગુણ 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 કરીને કંઈ કહેતો પણ નથી. મસ્તકને ઝુકાવીને જાણે આપને કરગરતો ન હોય એવું દેખાય છે. અરે લલિતા, હજી તો આ ભમરને ઓળખતી નથી. આ તો કપટી કારિયાનો ચેલો છે, એને બધા જ ખેલ ખેલતા આવડે. આ બધી એની કપટ માયા છે. જેની જીભ પર અમૃત હોય એના હૃદયમાં હરાહર ઝેર હોય. આ જેટલી નમ્રતા દેખાડે છે એટલું જ એનામાં કપટ ભર્યું છે. એમ કહીને રાધિકાજીએ રોષભરી નજરે ભમરા સામે જોયું અને કહ્યું, એ ભમરા, મારા ચરણ પર તારું માથું ટેકવીને કેમ બેઠો છું? ઉઠાવી લે તારું માથું, તારું કપટ અહીં ચાલે એમ નથી. તું જેનો ચેલો છો, જેની પાસે તું આ બધી ઠગ વિદ્યા શીખ્યો છું, એને અમે સારી રીતે પીછાણીએ છીએ. એક વાર તો એના ફંદામાં ફસાઈને એને નાણી જોયો, આખરે એ નિર્મોહી અકૃતજ્ઞ નીકળ્યો. મીઠી મીઠી વાતો કરી અમને વિશ્વાસમાં લઈ અમને એવા ચક્કરમાં નાખી દીધા કે અમે ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. તું જ વિચારને તારા સ્વામી માટે અમે શું નથી કર્યું? આ સંસારમાં પતિ પુત્ર પરિવાર અને સગા સંબંધીઓ સગા સંબંધીઓનો સ્નેહ છોડવો અત્યંત કઠિન છે, છતાંય અમે એને માટે આ બધાનો ત્યાગ કર્યો. સંસાર સુખને તિલાંજલિ આપી, છતાંય આનો બદલો એણે કેવો વાર્યો? બસ એક છેલ બચાવ પ્રિયતમની જેમ અમને ઠુકરાવીને ચાલ્યો ગયો, અમને વિરહ વ્યથામાં નાખતો ગયો. આવા નિષ્ઠુર નિર્મમ વિશ્વાસઘાતીઓનો કોણ વિશ્વાસ કરે? ગુણ 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 સાંભળ્યું છે તારું ભાષણ. તારો સ્વામી કેવો દુખિયાનો દુઃખ દૂર કરનારો છે, સાધુ પુરુષોનું કેવું રક્ષણ કરનારો છે, એ બધું હું સારી રીતે જાણું છું. તું કહે છે કે મારા સ્વામીએ દુખિયાના દુઃખ કરવા અવતાર ધારણ કર્યો, પણ એવો એક તો દાખલો બતાવ કે જેમાં એણે સ્ત્રીઓ માટે કંઈ કર્યું હોય. ભાઈ, તારા સ્વામીના દશા અવતારને તો સાષ્ટાંગ દંડ વ્રત કરીને બે હાથ જોડું છું. બોલો, એક અવતારમાં કાચબો બન્યા, કાચબો તે કંઈ સારું પ્રાણી છે? એને જોતા જ ડર લાગે છે. પાણીમાં જઈ એ તો કરડી જાય છે, પાણીમાં જઈએ તો એ કરડી જાય છે. બીજામાં મત્સ્ય બન્યા, એમાં સ્ત્રીઓનું શું ભલું કર્યું? બસ સમુદ્રમાં તર્યા કર્યું. ત્રીજામાં સુવર બન્યા, એને જોતા જ પૃથ્વી થરથર કંપવા લાગી. સુવરને તો સ્પર્શ કરતાંય સ્નાન કરવું પડે. પ્રહલાદ માટે નરસિંહનું રૂપ લીધું, અડધા મનુષ્ય અને અડધા સિંહ. એમની મોટી મોટી દાઢો જોઈને દેવતાઓ પણ ડરી ગયા. એવી ભયંકર ગર્જના કરી કે લક્ષ્મીજી પણ ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. પરશુરામ બન્યા, એમણે એવો હાહાકાર વર્તાવ્યો કે પરશુરામનું નામ સાંભળતા જ ગર્ભવતી સ્ત્રીઓ ગર્ભ સ્ત્રવી ગયા. આટલા અવતાર ધારણ કર્યા પણ એકમાં સ્ત્રીઓ પ્રત્યે દયા દાખવી છે? ગણ 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 હવે બાંધી મુઠ્ઠી રાખને. રામ અવતારમાં જનક નંદીની સાથે કેવો વ્યવહાર કર્યો છે એ તો આખું જગ જાણે છે. તું કોઈ બીજાને જઈને સમજાવજે. હું તો તારા સ્વામીની 10 અવતારની નહીં 24 અવતારની લીલા જાણું છું, મારાથી કાંઈ અજાણ્યું નથી. તું કહે છે કે જનક નંદીની સાથે રામે કેવો પ્રેમ વ્યવહાર કર્યો હતો, ત્યારે સાંભળ. સીતાજીને પરણીને રામ અયોધ્યામાં આવ્યા. પિતાનું વચન પારવા 14 વર્ષ વનમાં જવાનું થયું. ત્યારે એકલા જવા તૈયાર થયા. પતિવ્રતા સીતાએ હઠ કરીને એમની સાથે ગઈ, વનમાં લઈ ગયા. ત્યાં એવી રક્ષા પણ ન કરી શક્યા. રાક્ષસરાજ રાવણ સીતાનું હરણ કરી ગયો, એની સાથે યુદ્ધ કરીને રાવણને મારી સીતાજીને સન્મુખ બોલાવ્યા. ત્યારે એ વખતે શું કહ્યું હતું ખબર છે? રામે સીતાને કહ્યું, તું રાવણના ઘરમાં રહી માટે તને સ્વીકારીશ નહીં, તું અગ્નિમાં શુદ્ધ થા. બોલો, આ મર્યાદા પુરુષોત્તમ રામ, આ એમનો સ્નેહ. બિચારી સીતા શુદ્ધ થવા માટે અગ્નિમાં પ્રવેશી. રામ એને લઈને અયોધ્યા આવ્યા, સુખમય જીવન વીતવા લાગ્યું. સીતાજી સગર્ભા બન્યા. કોક ધોબીએ એની સ્ત્રીને ટોણો માર્યો અને એ રામે સાંભળ્યો. ગર્ભવતી સીતાને વનમાં મોકલી. અરે, એને કંઈ કહ્યું પણ નહીં. રામચંદ્રજીનો સીતાજી પ્રત્યેનો આ સ્નેહ. બોલો, હવે કંઈ બોલાવવું છે? જેવો વર્તાવ રામચંદ્રજીએ સીતાજી પ્રત્યે દાખવ્યો હતો, એવો તો ક્રૂર હૃદયનો માનવ પણ ન કરે. કામ વાસનાથી પીડાતી સુરપંખા રામ લક્ષ્મણ પાસે આવી. પહેલાં તો મર્યાદા પુરુષોત્તમ રામે એની ખૂબ ઠેકડી ઉડાડી, આખરે એનો તિરસ્કાર કરી, નાક કાન કાપીને કાઢી મૂકી. આ છે તમારા મર્યાદા પુરુષોત્તમ રામના કરતૂત. હવે સાંભળવું છે આગળ? બિચારો બલિદાન આપવા બેઠો ત્યારે તારો સ્વામી વામન બનીને ભીખ માગવા એને દ્વારે ગયો. વચનથી એને બાંધીને એનું સર્વસ્વ હરી લીધું. 3 ડગલા પૃથ્વી માંગી અને એક એક પગલે મૃત્યુ, સ્વર્ગ અને પાતાળ ભરી લીધા. બલિને પાતાળમાં ચાંપ્યો. એ કાર્યાએ કેવા કપટ કર્યા છે એની મને રજે રજ જાણ છે. બલિને ત્યાં તો એણે કાગડાથી પણ ભૂંડો વ્યવહાર કર્યો છે. યજ્ઞમાં પ્રવેશેલો કાગડો હવિને તો એઠું કરે, તે ઉપરાંત ત્યાં વિષ્ઠા પણ કરે. જ્યારથી એની આ બધી વાતો જાણી છે ત્યારથી કાન પકડ્યા છે. હવે એની મૈત્રી તો નહીં કરીએ, ચર્ચા પણ નહીં કરીએ. ગણ 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 રાધિકાજી વિવશ બનતા કહ્યું, અરે બ્રહ્મરવર, તારું કહેવું સાચું છે. અમે મનથી ઈચ્છીએ છીએ કે એની ચર્ચા ન કરીએ, એની કીર્તિ કથાના ગાન ન ગાઈએ, પણ કોણ જાણે કેમ અમારાથી એક ગળીભર રહેવાતું નથી. 2-4 સખીઓ ભેગી થઈ કે બસ એની જ વાતો થવા માંડે છે. આ વ્રજમાં ડગલે ડગલે પગલે પગલે એના સ્મૃતિ અંશો પડેલા છે. કોણ જાણે એની ચર્ચામાં એવું કોઈ અમૃત છે, એવો કોઈ વશીકરણ મંત્ર છે કે એના વિના બીજા કોઈની ચર્ચા કરવી ગમતી નથી. એ કપટી કાનની કોઈ કથા કરે છે ત્યારે આ કાન મોં ફાડીને બેસી જાય છે. એમાં કથામૃત રેડ્યા જ કરો ને, એ પીતા કાન ધરાવાના જ નહીં. એની લલિત લીલાઓમાં એવું અજબ જેવું આકર્ષણ છે કે એકવાર જેણે સાંભળ્યું પછી એને ઘરબાર કુટુંબ પરિવાર કાંઈ જ ગમતું નથી. રાગ દ્વેષ લોભ મોહ સુખ દુઃખ શીત ઉષણ માન અપમાન આદિ દ્વંદ્વોથી છૂટીને એ નિરાળો બની જાય છે. અમારી દશા પણ આવી થઈ છે. અમે એની ચર્ચા છોડવા માંગીએ છીએ પણ એ અમારાથી છૂટતી નથી. નરી વિવશતા છે. ગણ 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 ગણ. હા ભાઈ, આ એ જ મોકાણ છે ને. જો પહેલેથી જ અમે સમજતા હોત કે આ કાર્યો પ્રેમની કાતિલ છુરી મારીને પછી ભાગી જશે તો અમે એની સાથે પ્રેમ ન કરત. પણ પ્રેમના ફંદામાં ફસાયા પછી જ પ્રેમીઓને સાચી વસ્તુસ્થિતિનું ભાન થાય છે. વ્યાદ બિન વગાડે છે ત્યારે ભોરા ભોરા હરણા આત્મવિસ્મૃત બનીને ત્યાં દોડતા જાય છે અને બિનના સ્વર સાંભળતા સાંભળતા નેત્ર બંધ કરીને ડોલવા લાગે છે. આ તકનો લાભ લઈને વ્યાદ એ બોરા હરણ પર બાણ વર્ષા કરીને એમને ઘાયલ કરે છે. જેવી દશા વ્યાદ હરણાની કરે છે તેવી દશા બંસીધરે અમારી કરી છે. વ્યાદ તો સારો કે બાણ મારીને પ્રાણ હરે, તારો સ્વામી તો વિરહમાં બારી બારીને અમારા પ્રાણ હરી રહ્યો છે. કૃષ્ણ આવો ક્રૂર હશે એવું અમે પહેલાં જાણતા નહોતા. શરૂ શરૂમાં તો કેવી મીઠી મીઠી વાતો કરે, છાલ્યું છાસ આપીએ અને થઈ થઈ કરીને નાચે અને આજે મથુરા જઈને બેઠો છે. અમને દિન રાત તલસાવ્યા કરે છે. એ કાર્યની કપટ કથા કરવામાં બહુ મજા નથી. તારે તારા સ્વામીનું જ ગાણ ગાયા કરવું હોય તો અહીંથી દૂર જતો રહે. ગણ 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 કરતો ભમરો દૂરના છોડ પર જઈ મધુપાન કરવા લાગ્યો. રાધિકાજીએ ભમરાને જતો જોઈ રહ્યા અને સહેજ દૂર ગયો અને એમના હૃદયના સૂર ભોંકાયું, હાય હાય મેં આ શું કર્યું, કેટલા સ્નેહથી શ્યામ સુંદરે આ ભમર દૂતને મારી પાસે મોકલ્યો હતો, મેં તો એની એક પણ વાત શાંતિથી સાંભળી નહીં. વાતે વાતે મેં એનું અપમાન કર્યા કર્યું, તિરસ્કાર કર્યો, ખરેખર મારાથી મોટી ભૂલ થઈ ગઈ. ફરી પાછો ગણગણ ગણગણ કરતો એ ભ્રમર રાધિકાજીના કાનમાં ગુંજરાવ કરવા લાગ્યો. ભમરાને સમીપ આવેલો જોતા જ રાધિકાજી, ગોપીઓ ગોપિકાઓ સહિત ઉદ્ધવજી ઊભા થઈ ગયા. રાધિકાજીએ બ્રહ્મણને સંબોધીને કહ્યું, હે શ્યામ સખા, અમે બધા તારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવ અહીં આ પુષ્પના આસને વિરાજ, મારે તને કેટલીક વાતો પૂછવી છે. ગણ 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 કરતો બ્રહ્મર પાસેના પુષ્પછોડ પર બેઠો. રાધિકાજીએ પૂછ્યું, બ્રહ્મર સાચે સાચું કહેજે, તને અમારા શ્યામે જ મોકલ્યો છે ને? હા હા, કેમ એમાં શંકા કરવા જેવું શું છે? તને અમારા શ્યામે જ મોકલ્યો હોય તો તું અમારો પરમ માનનીય, અત્યંત આદરણીય, વંદનીય અને પ્રશંસનીય છે. હવે બોલ, શું ઈચ્છે છે તું? ગણ 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 ગણ, મારી હાર્દિક ઈચ્છા એક જ છે કે હું તમને મારા શ્યામ સંગે ભેટાડી દઉં. બ્રહ્મર, તું અમોને શ્યામ સમીપે લઈ જવા તો ઈચ્છે છે, પણ તું અમને ત્યાં કેવી રીતે લઈ જઈશ? ગણ 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 ગણ, અરે હમણાં ઘડી પહેલાં તો એની ચર્ચા કરવાની ના પાડતા હતા અને હવે સાથે આવવા તૈયાર થઈ ગયા. અરે મધુકર, એ તો મારો ક્ષણિક આવેશ હતો. આવેશમાં આવીને મેં જેમ તેમ બોલી નાખ્યું. સાચી વાત તો એ છે કે શ્યામનો સંગ છોડવો અત્યંત દુષ્કર છે. છોડવા ચાહીએ તો પણ છોડી શકીએ નહીં. જો તું રામ અને શ્યામનો ભેટો કરાવી દે તો અમે જન્મોજન્મ તારા ઋણી થઈને રહીશું. ગણ 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 ગણ, તો ચાલો મારી સાથે મથુરામાં. મધુકર, અમારું અને મનમોહનનું મિલન મથુરામાં કરાવીશ? એ તો ના બને. અમારો મેરાપ કરાવી આપવો હોય તો વ્રજની નિર્જન નિકુંજોમાં કરાવી આપ. અમે વ્રજ છોડીને મથુરા આવીએ કેવી રીતે? અમારા પગમાં તો લોકલાજની જંજીરો જકડાયેલી છે. હા, મિલનની વાત આપણે પછીથી કરીશું. અમને એ તો કહે, અમારો મનમોહન મથુરામાં ક્ષેમ કુશળ તો છે ને? સાંભળ્યું છે કે હમણાં જ એ ભણી ગણીને આવ્યો, જન્મ્યો ત્યારથી જ એ સર્વ વિદ્યામાં નિપુણ હતો. એને વળી ભણવાનું શું હતું? હવે તો એ સર્વ શાસ્ત્રમાં પારંગત થઈ ગયો હશે નહીં? મથુરાના રાજમહેલમાં રહ્યો રહ્યો પોતાના માતા પિતાને ગાયોને વાલબાલોને, ગોપોને, ગોપાંગનાઓને એ કદી યાદ કરે છે ખરો? વાત વાતમાં અમારી વાત છેડે છે ખરો? વ્રજસુંદરીઓ, વ્રજવિહારી વિહારી તો નિરંતર વ્રજના વ્રજાંગનાઓને યાદ કરે છે. વ્રજની વાતો કરતાં કરતાં તો ધરાતો જ નથી. એ કહે છે, નંદ યશોદા જેવા માતા પિતા થયા નથી અને થશે નહીં. ભાઈ, માતા પિતાનો સ્નેહ બધાને યાદ આવે, પણ અમને એ તો કહે, એ અમને કદી યાદ કરે છે ખરો? ગણગણ 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 પ્યારીજી, તમને પાછું એ જુદું કહેવાનું. આપના નિશ્ચર નિસ્વાર્થ પ્રેમને યાદ કરતાં કરતાં એ તો એવા અધીરા બની જાય છે કે દેહને સુધબૂધ પણ ભૂલી જાય છે. આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે. કલાકોના કલાકો સુધી વ્રજ તરફ મીટ મારીને જોયા કરે છે. આ શબ્દો સાંભળતા જ ગોપિકાઓ નાચવા કૂદવા લાગી. રાધિકાજીનું હૈયું ભરાઈ આવ્યું. અચ્યુતને આલિંગન આપતા હોય એમ પાસેના વૃક્ષને દઢ આલિંગન આપતા કહેવા લાગ્યા, શ્યામ, ઓ શ્યામ, તું હવે ક્યારે વ્રજમાં આવીશ? જેમાંથી સદાય અગરૂની સુવાસ પ્રસરે છે એવા આપનો વરદ કર કમલ વિરહ વ્યથાથી વ્યથિત પ્રજાજ્ઞાઓના સ્થિર પર ક્યારે ફરશે? અમારા લલાટ પરના પ્રસ્વ બિંદુઓને પીતાંબરથી ક્યારે પહોંચીશ? ક્યારે અમારા વિખરાયેલા વાર સમારીને પુષ્પોને ગોંથીશ? એક દિવસ શ્યામ આવશે અને આપણી સર્વે કામના પૂર્ણ કરશે એવી આશામાં ને આશામાં આપણા પ્રાણ ટકી રહ્યા છે. નહીંતર આ પ્રાણને અમે ક્યાર નહીં ત્યાગી દીધા હોત. પ્રજાજ્ઞાઓની આવી અનોખી તન્મયતા જોઈને ઉદ્ધવજી તો સ્તબ્ધ થઈ ગયા. મનમાં ને મનમાં એ વિચારવા લાગ્યા, અરે, જેને હું ગામડાની ગામડિયણો ગણતો હતો, અભણ અને મૂર્ખ સમજતો હતો, એ તો પ્રેમની સજીવ સાકાર મૂર્તિઓ છે. એમની પાસે મારું બ્રહ્મ જ્ઞાન તો બે કોડીનું પણ નથી. શ્યામનો સંદેશો અમને આમને મારે કહેવો કેવી રીતે? જે કામ માટે મને શ્યામ સુંદરે મોકલ્યો છે એ કામ તો મારે બજાવવું જ જોઈએ ને. શું કહેવું, કેવી રીતે કહેવું એમ ઉદ્ધવજી મનમાં વિચારી રહ્યા.